pelajaran.
Namo Arihantaram, Namo Siddhanam, Namo Ayariyanam, Namo Vajjayanam, Namo Loe Savasahunam, Mangalam Bhagavanamiro, Mangalam Gautamogani, Mangalam Kundakundaryo, Jainadharmosu Mangalam, Atma Gnanam Swayam Dhanam, Gnana Janyasarotikim, Parbhavasya Kartatma, Mohoyam Vaharinam, Ajnanatimirananam, Jnananjana Salakaya, Chakshurunmilitam Yena, Asmai Shri Gurave Namaha.
Ek mandir ki kursi hai. ખુશીઓ ને ત્યાં બાર ખુશીઓ હશે. તમને લેવા ગયો છે આજે આપણે આજથી નવો વ્રણ શરૂ કરીએ છીએ. હલો, આજથી આપણે એક નવો વ્રણ શરૂ કરીએ છીએ. હમણાં આપણે છ શાળા નો સ્વાધ્યાય પૂરો કર્યો, હવે આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા લઈએ છીએ. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એટલે આમ તો જૈન ધર્મ નો સૌથી બેઝિક માં બેઝિક ગ્રંથ છે.
હેલો,
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા. અચ્છા, કોને ગુજરાતી નથી સમજાતું? વધારે વસ્તુઓ કદાચ આપણે પહેલા સાંભળી પણ હશે, આપણને ખબર જ છે, પણ આ તો કોઈ પણ વસ્તુ નું રિવિઝન થવું બહુ જરૂરી છે. રિવિઝન કરવાથી આપણને જે ક્યાંક માઇનર કઈક ભૂલો રહી જતી હોય તે બધી ક્લિયર થઈ જાય છે. એટલે આમ તો આપણે છ શાળા આની પહેલા સ્વાધ્યાય કર્યો, ત્યાં લગભગ આમાં બધું આવી ગયું છે, પણ તો પણ આજે આપણે થોડાક એને અલગ એંગલ થી જોઈએ છે. બરાબર, જે નોર્મલ સ્ટાઇલ આપણે યુઝ કરીએ છીએ કે આઈ સ્પીક અને યુ લિસન, યુ વિલ નોટ ફોલો દેટ. આમાં આમાં ઇટ હેઝ ટુ બી સ્લાઇટલી ડિફરન્ટ. અને વેધર વેર નેસેસરી વી વિલ ડ્રો સમ ચાર્જ, પણ ઇન ધ મેઇન ટાઈમ ટુડે વી વિલ મોસ્ટલી ડિસ્કસ. તો આપણને જૈન ધર્મ કહેતા સૌથી પહેલા શું ખ્યાલમાં આવે છે? બોલો અંકલ, માત્ર તમારાથી શરૂ કરવું. જૈન ધર્મ કહેતા આપણને શું ખ્યાલમાં આવે, શું સમજાય છે, આપણને શું લાગે છે કે આપણે શું કરીએ છીએ? બોલો માતા, જવાબ તો આપવા મને. આપણે બધા સાથે શીખવા બેઠા છે, બોલો જૈન ધર્મ કેતા આપણને શું લાગે છે? ભાઈ આપણું ક્યાં લગતા હોય જૈન ધર્મ જો પીસ મતલબ શાંતિ ફોલો કરના, શાંતિ કો બઢાના, શાંતિ માનના, ઠીક હૈ? હા જૈન ધર્મ મતલબ વિતરાગી થવું, આગળ આગળ બોલો,
વસ્તુ સ્વરૂપ,
વસ્તુ સ્વરૂપ ને સમજવું, વેરી ગુડ વેરી ગુડ. આઈ વોન્ટેડ ધીસ આન્સર, સાચા દેવ શાસ્ત્ર ગુરુ ને સમજવું. ગુરુદેવશ્રી વારંવાર કહે છે જૈન ધર્મ કોઈ કોઈ વારો નથી, કોઈ સિદ્ધાંતો નથી. તો શું છે આ? આ તો વિશ્વનું વસ્તુનું સ્વરૂપ જ આવું છે. આ જેવી રીતના વિશ્વ આપણી આજુબાજુ જોઈ રહ્યું છે જેવી રીતના બધું ચાલે છે ને, અમુક સિદ્ધાંતો તો આપણે જેમ હોય એમ જ કરીએ. આગળ આગળ ખુશ આગળ આવી જાવ તમે. જેવી રીતના કે આપણા ઘરમાંથી આગ લાગી હોય તો એને બુઝાવવા શું કરીએ આપણે? પાણી નાખીએ. કોને શીખાડ્યું? કોને શીખાડ્યું પાણી નાખવું? પાછળ સુધી નિમિત્તભાઈ અવાજ આવે છે? હા, તો ક્યારેક આગ લાગે તો પાણી નાખવું કોને શીખાડ્યું? આપણને એમ વિચારા કે આવા કઈ સવાલ હશે. ઇટ ઇઝ નેચરલ કે પાણી નો એવો સ્વભાવ છે કે ક્યાંય આગ લાગી હોય તો આપણે પાણી નાખીએ તો કેમ થઈ જાય? તો એ બધા એવો જ નેચરલ સ્વભાવ છે કે નહીં? તો એ નેચરલ જેવો સ્વભાવ છે એવું જાણવું એને અહિયાં ધર્મ કહેવામાં આવે છે. ધર્મ એટલે કોઈ પર્ટિક્યુલર એક્શન કે કોઈ પર્ટિક્યુલર વિધિ થી વસ્તુઓ કરવી એ ધર્મ નથી. વિશ્વમાં જેટલી વસ્તુઓ છે એનું શું સ્વરૂપ છે અને એનું જે સ્વરૂપ છે એ રીતે જ રહેવું એ ધર્મ છે. વિશ્વ મેં જીતને પદાર્થ હૈ વો પદાર્થો કા વૈસા હી રહેના વો ઉનકા ધર્મ હૈ. જેવી રીતના બરફ હોય તો બરફ નું કામ શું છે? બરફ નું કામ શું છે? ઠંડો કરવું. આપણને કઈ પણ વસ્તુ ઠંડી કરવી હોય તો કાં તો એને બરફ માં મૂકીએ કે એની અંદર બરફ નાખીએ, બરાબર, તો ઠંડી થઈ જશે. એટલે એ જ એનો સ્વભાવ છે. એવી જ રીતે જીવ નો સ્વભાવ શું છે? જાણવું, દેખવું, બરાબર. તો જાણતા દેખતા રહેવું એ જ જીવનો ધર્મ છે. શું કે છે? જાણતા દેખતા રહેવું એ જ જીવનો ધર્મ છે. તો આપણને જૈન ધર્મ માં શીખવાડે છે શું? કે જેવી વસ્તુ છે એવું નેચરલી રહેવું, જૈસી વસ્તુ હૈ વૈસા હી રહેના. અભી પ્રોબ્લેમ કહા હૈ? તો પ્રોબ્લેમ ક્યાં છે? તો એ તો વસ્તુ તો એવી જ છે ને. અચ્છા મુજે બતાવો, આજ તક કિતને જીવ પુદ્ગલ હોય?
કોઈ
કોઈ. કેટલા પુદ્ગલ જીવ થઈ ગયા?
કોઈ.
કેટલા પુદ્ગલ જીવ થઈ ગયા? પુદ્ગલ જીવ થાય ક્યારે? નો થાય. તો એક પુદ્ગલ આજ સુધી જીવ થયા નથી, બરાબર. તો જીવ નું કામ જો જાણવાનું છે અને જીવ પુદ્ગલ થતો નથી તો જાણવાનો ક્યારે અટકે છે? કેમ આપણે સુવી જઈએ તો જાણવાનું અટકી જાય?
સ્વભાવ નથી જતો.
સ્વભાવ નથી જતો. આપણું જાણવાનું, જીવ નું જાણવું હંમેશા ચાલુ છે કે નહીં? તો જીવ હંમેશા ધર્મ જ કરે છે, કરે છે કે નહીં? નથી કરતો. દરેક વસ્તુ નો જેવો સ્વભાવ છે એવું રહેવું એને ધર્મ કહેવાય છે. પણ જીવ જાણનાર દેખનાર હોવા છતાં પોતાને કરનાર કે અહંકાર મમકાર થી માને છે, એટલા માટે થઈને એનો નેચરલ સ્વભાવ રહેતો નથી. સમજાય છે? જેવું જીવનું નેચરલ સ્વરૂપ હોવું જોઈએ એ પ્રમાણે રહેતો નથી, એટલે ધર્મ રૂપે રહેતો નથી. જેવું નેચરલ સ્વરૂપ હોવું જોઈએ એવું રહેતો નથી, એટલે ધર્મ સ્વરૂપે પરિણમતો નથી. એટલે આપણા શાસ્ત્રો માં આપણને આખી વિધિ જે બતાવી છે, વિધિ તેની બતાવી છે કે પોતાના સ્વરૂપ ને ઓળખો, એને હું જાણવા દેખના જેવું માનો અને એમાં જ લીન થઈ જાઓ. એટલે કે એ રીતે જ રહો, જાણતા દેખતા જ રહો, બસ એને જ ધર્મ કહેવાય. આપણે છ ડાળામાં જોયું ને હમણાં, શું જોયું? મેઇન વાત થઈ ગઈ છ ડાળામાં. દ્રવ્ય થી ભિન્ન આપને રુચિ સમ્ય તો ભલા, પોતાના સ્વરૂપ માં રુચિ હું છું એને સમ્યક દર્શન કહે છે. પછી શું કીધું? સમ્યક જ્ઞાન કલા, પોતાના સ્વરૂપ ને જ જાણવા કરવું એને સમ્યક જ્ઞાન કહેવાય છે. અને ત્રીજું શું
કીધું?
આપ રૂપ મે લીન રહે છે સમ્યક ચારિત્ર સોઈ, કે પોતાના સ્વરૂપ માં જે લીન રહે એને સમ્યક ચારિત્ર કહેવાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે જૈન ધર્મ ના મુખ્ય સિદ્ધાંત છે. શું કે છે? પોતાના સ્વરૂપ માં જ રહેવું. આ ભગવાન શું કરે છે? અહિયાં જીરેન્દ્ર ભગવાન બિરાજમાન છે ને, તો શું કરે છે? કેટલી પૂજા કરે છે દિવસ માં? કેટલી વાર ઉપવાસ કરે છે? નિરંતર ઉપવાસ કરે છે. ઉપવાસ એટલે નહીં ખાય છે ને, ઉપ એટલે સ્વભાવ, ઉપ એટલે સ્વભાવ, વાસ એટલે રહેવું, પોતાના સ્વભાવમાં રહેવું એને ઉપવાસ કહેવાય છે. તો ભગવાન તો નિરંતર પોતાના સ્વભાવમાં છે. શું પુરુષાર્થ કરે છે? પુરુષાર્થ શું કરે છે? એ નિરંતર પોતાના આત્મામાં જ રહે છે. હવે દરેક જણે જીવ નો વિચાર કરવાનો છે. દરેક જણ જીવ નો વિચાર કરે. હવે કેન એની વન શેર યોર એક્સપિરિયન્સ? શું વિચાર આવ્યો? બોલો, શું વિચાર આવ્યો? આપણા બિઝનેસ ના વિચાર આવ્યા હશે, અથવા તો ઘર ના વિચાર આવ્યા હશે, બીજા કઈ અનેક જાતના વિચારો આવ્યા હશે. આવ્યા કે નહીં? આવ્યા કે નહીં? જો આ જેન્યુઅન છે, કેમ કે એમાં કઈ દોષ નથી. આપણું જે અત્યારના ભૂમિકા છે એ ભૂમિકા પ્રમાણે આપણને આવા વિચારો આવે. જેવી રીતના કોઈ ટેરરિસ્ટ હોય ને, તો એની ઈ ભૂમિકા છે કે એને એવા વિચાર આવે કે આને મારી નાખું, ઓલાને આમ કરી નાખું. ખ્યાલ આવે છે? કોઈ ડોક્ટર હોય કે કોઈ શેફ હોય, તો એને પોતાની ફિલ્ડ ના જ વિચાર આવે. આ જીવ નો નેચરલ ટેન્ડન્સી છે. આપણે જે વસ્તુમાં નિરંતર ડૂબેલા હોઈએ ને, આપણને એના જ વિચાર આવે. આપણે 24 કલાક માંથી સમજો 15 કલાક એકદમ ધંધા પાણીમાં ડૂબેલા હોઈએ, અને પછી ઘરે આવીને 15 મિનિટ આમ શાંતિથી બેસીએ ને, તેના ટેબલ પર બેઠા હોય કે ગમે તે કરતા, આપણને એના જ વિચાર આવે. આવે છે કે નહીં? એટલે આવા ડેઈલી એક્સપિરિયન્સ આવે છે. કેમ કે આપણો નેચરલ ટેન્ડન્સી છે. એવી જ રીતે મુનિરાજ કે ભગવાન હંમેશા પોતાના ભગવાનને થોડું રાખે છે, કેમ કે એ તો નિરંતર આત્મામાં ડૂબેલા છે. તો મુનિરાજ નિરંતર આત્માનો અનુભવ કરે છે. તો બહાર આવે તો કેના વિચાર આવે? જે પોતાના આત્માના વિચાર લખી નાખે તો એને શાસ્ત્ર કહેવાય. કહેવાનો મતલબ શું છે? આખી લાંબી સ્ટોરી બનાવવાનો કે જીવ પોતાના જ નિરંતર વિચારોમાં રહે અને એમાં જ લીન રહે એને ધર્મ કહેવાય છે. એને ધર્મ કહેવાય છે. હવે એ ધર્મ કરવા માટે થઈને આખો જે આપણે સામાજિક આજુબાજુના ક્રિયા ને બધું બનાવવામાં આવ્યું છે એ અહિયાં સુધી પહોંચવા માટે બનાવવામાં આવ્યું છે. જે તાર રસ્તે ચાલતો માણસ હોય એને તમે કહો કે ભાઈ તારા આત્મામાં જ રહેવાનું છે તો એને શું સમજાય? શું સમજાય બોલો? આજે અહિયાં આપણે જે સામે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમે છે કોઈને બોલાવીને અહીંયા લઈ આવે એને કહે કે ભાઈ તારા આત્મામાં ડૂબેલા રહેવાનું છે તો એ શું કરે? આંખ બંધ કરે તો શું વિચાર આવે? એને ક્રિકેટ ના જ વિચાર આવે, આંખ બંધ કરે તો ખ્યાલમાં આવે છે. તો એ આંખ બંધ કરો અને આત્માના વિચાર આવે તો એના માટે પહેલા એક ભૂમિકા બાંધવી પડે. સમજાય ને? એક આખું તમને એ લેવલ ઓફ થોટ પ્રોસેસ સુધી લઈ આવવું પડે. એ લેવલ ઓફ થોટ પ્રોસેસ સુધી લાવવા માટે પહેલા બેઝિક સિદ્ધાંત પર સમજવો પડે. એ સિદ્ધાંતોમાં શું કહેવામાં આવે છે? આત્મા કોણ છે? વિશ્વ કેવું છે? આત્માનું ફંક્શન કેવી રીતના ચાલે છે? એના સિદ્ધાંતો શું છે? કયા પ્રોસેસ કેવી રીતના ચાલે છે? આ સમજવું એને કહેવાય સ્વાધ્યાય. તો નિરંતર ધર્મમાં રહેવા માટે થઈને સ્વાધ્યાય કરવો એના માટેનો પુરુષાર્થ છે. સમજાય છે? બેઝિક ક્યાંથી લેવાય? તો એના માટે કહીને હવે છેલ્લું પગથિયું, હવે હું સમજો કે સામે કોઈ ક્રિકેટ રમતો હોય એને હું લઈ અહીંયા અને આપણે એને બેસાડીએ તો સૌથી પહેલી વાત એને શું કહેવામાં આવે? એને પહેલા એમ જ કહેવાય કે ભાઈ તું જીવ છે, તારો સ્વભાવ આવો છે. જોયું અગ્રી આ વાત બરાબર? I was recently talking with somebody. I work in a chemical company. So one of my friends recently applied in another chemical company. Those who are working, who can probably associate with me better. So he was asked one question in an interview. Okay, suppose you are given this job. You come to a job, aapi dao, and you are entering the office on the first day. What is the first sentence that you will tell your team? તમે પહેલા દિવસે તમારા ઓફિસ માં આવ્યા અને તમે તમારી ટીમ ને જુઓ છો, સૌથી પહેલું વાક્ય તમે શું કહેશો? એને શું આન્સર આપ્યો ખબર છે? આઈ વિલ સે હાય. ધ ફર્સ્ટ થિંગ વોટ ડુ યુ સે? Hi, how are you? We never think about it, na? Hi, how are you? You greet somebody, right? The first thing you say is you always greet somebody. આપણે આના જયારે વિચાર ના કરીએ, આપણે ઓલવેઝ ઊંડી વસ્તુમાં પહોંચી જઈએ છે. આપણે ઊંડામાં શું પહોંચી જઈએ કે ભાઈ તમે એઝ યુ સેડ યુ કન્ટિન્યુ ડુઈંગ વોટ યુ વર ડુઈંગ. હું તમારો બોસ છું, આઈ એમ ગોઈંગ ટુ ટેક ઓવર ધીસ રોલ અને ધીસ ઇઝ ધ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ ફોલો. પણ આપણે ફર્સ્ટ સ્ટેપ ઓલવેઝ એટલું બેઝિક વિચારમાં આપણે જતા નથી. ધ પોઈન્ટ ધેટ આઈ વોન્ટ ઇઝ વી ઓલવેઝ થિંક ઓફ એડવાન્સ થિંગ, વી નેવર થિંક ઓફ ધ સ્ટેપ વન. અહીંયા આપણે સ્ટેપ વન ની વાત કરવાના છે. That's why I am making all of this foreground. કે સપોઝ હું સામે વાળા કોઈને અહીંયા લઈ આવું અને એને સ્ટેપ વન ની વાત કરવાની હોય તો એને શું વાત કરવામાં આવે એની વાત આપણે અહીંયા કરીએ છીએ. સ્ટાર્ટ વિથ ધેટ લેવલ ઓફ બેઝિક. તો હવે કે મને હા મને તો કઈ ખબર નથી, આઈ એમ લિસનિંગ ફર્સ્ટ ટાઈમ, અથવા તો ભાઈ મેં તો આટલા હમણાં આપણે છ ડાલા ભણી લીધી, મને તો આટલા શાસ્ત્ર ખબર છે. ધેર ઇઝ નો ડિફરન્સ, નો ડિસ્ક્રિમિનેશન, એવરીબડી ઇઝ ઓન ધ સેમ ગ્રાઉન્ડ અને એવરીબડી અમારા યુ વિલ નોટિસ વોટ વી ડિસ્કસ. ધેર ઇઝ નો કોઝ જૈનિઝમ કે એવું કંઈ, વી આર જસ્ટ ગોઈંગ ટુ ટોક નોર્મલ એઝ ઇફ કે આપણે કોઈ નોર્મલ પર્સન સાથે કન્વર્ઝેશન કરીએ. સો એની ન્યુ પર્સન દેટ આઈ બ્રિંગ ઇન ફ્રોમ સમવેર, ધ ફર્સ્ટ થિંગ આપણે એને કહીએ કે ભાઈ જો સુખી થવું હોય તો ધર્મમાં તને આવવું પડશે. તો એનો પ્રશ્ન એ જ હશે કે ધર્મ શું છે? તો ધર્મ ને સમજાવવા માટે થઈને આપણે ડાયરેક્ટ તું જીવ છો, તારામાં જ્ઞાન છે, એટલે વધારે એડવાન્સ થઈ ગયું. દેટ ઇઝ સ્ટેપ ટુ. દેટ ઇઝ ઓલરેડી સ્ટેપ ટુ. સૌથી પહેલું સ્ટેપ ટુ આવે કે ભાઈ તું બહુ કોણ છો. સૌથી પહેલો ક્વેશ્ચન તો એ આવે ને કે ભાઈ તું કોણ છો, આ વિશ્વમાં તું શું કરે છે. ખ્યાલમાં આવે છે? તમે ઇમેજિન કરો કે સપોઝ તમારે, તમે યુ ગોઈંગ હોમ અને યુ ફેસ સમબડી ઓન ધ રોડ અને યુ હેવ ટુ હેવ એન એલિવેટર કન્વર્ઝેશન. એલિવેટર કન્વર્ઝેશન ખ્યાલ છે? ખ્યાલ છે? એટલે તમારે 30 સેકન્ડમાં એની સાથે ખાલી વાત કરવાની છે. 30 સેકન્ડમાં તમારે એને જૈનિઝમ વિશે કઈ કહેવાનું છે, તો તમે શું કહો? આઈ વોન્ટ ટુ સર્ક્યુલેટ ધ માઇક એટલે પીપલ સ્ટાર્ટ સ્પીકિંગ. બોલ, તારાથી શરૂ કરીએ. ખુશ, તારે કોઈને જૈન ધર્મ વિશે કહેવાનું હોય 30 સેકન્ડમાં ખાલી, તો તું શું કે?
જૈનિઝમ ફોલો કરો.
ઓકે.
અને રાત વિશે કામ ના છોડો.
વેરી ગુડ, વેરી ગુડ, ઇટ ઇઝ એપ્રિશિએબલ. બોલો, એનીબડી ફ્રોમ ધીસ સાઈડ? એનીબડી વોન્ટ ટુ ટ્રાય અલ્ફાબેન? I have to pick up names, otherwise nobody will come up. Aapne, we should know at least to speak 30 seconds about Jainism. If you don't, then it is shame on us. So you can't even speak 30 seconds. Bolo, bolo.
Karma part.
Okay, karma no.
Samji, ek karma se, bidu kare karma.
Jain dharma ne samji ne karma no part. Bolo, pachar ki koi to bolo. Abhisha. વેરી ગુડ, ચલો વેરી ગુડ. પાછળ હજી સાક્ષી, આફ્ટર લોંગ ટાઈમ, બોલો, વોટ વિલ યુ સે અબાઉટ જૈનિઝમ ટુ એનીબડી ઓન ધ રોડ? Come to the mandir, understand the basics of Jainism. Very good. Is there anybody who is very, very new, who is not adulterated by all the shastra ke kai bijo swadhyay? Bolo, Vidal
Bhatta.
Bolo, bolo. That's the change of perspective. That is very
important.
No problem. Bolo, tamay koi na to go Jainism bijo.
તમને જે શાંતિ કદાચ મંદિર માં દર્શન કરવાથી મળશે, તમને જૈનિઝમ ના મંદિર થી પ્રોપરલી મંદિર વાત તો
તમે જૈનિઝમ માં આવો, તમને ઘણી શાંતિ મળશે. કેમ કે આપણને અહિયાં ઘણો એન્વાયરમેન્ટ એવું છે કે તમને અંદર થી શાંતિ પ્રાપ્ત થાય. આઈ એમ રિપીટિંગ બીકોઝ ઇટ ગેટ રેકોર્ડેડ ઓલસો. સો બોલ, વોટ ઇઝ
જૈનિઝમ? ઇઝ બેસિકલી અન્ડરસ્ટેન્ડિંગ યોર,
અન્ડરસ્ટેન્ડિંગ યોર કે સી ધેર ઇઝ નો રાઈટ ઓર રોંગ આન્સર ઇન ધીસ. સો વોટ એવર યુ સે ઇઝ ઓલવેઝ કરેક્ટ. કેમ કે એની ધીસ ઇઝ અ સબ્જેક્ટિવ ક્વેશ્ચન, એનીથિંગ કુડ બી ફ્રેશ. સો યસ પ્લીઝ. Whom did you answer this question recently? Okay, very good. Go ahead.
He is a man, but he is not into general. So he asked me, what are your beliefs exactly? So he found the conversation. It is more like a philosophical question.
Right.
Of trying to understand who you are, where you come and where are you going to go.
Right.
Knowledge of self will definitely
So, if I have to summarize, it is a greater purpose of being happy. And in a matter of time, where do you go, what do, how do you get happy, is what our general is all about. So, very good. See, these are all very good thoughts. Apan ne atlana karar vichara janwa mare. As I said, there is no right or wrong answer in this. આપણને આપણે શાસ્ત્ર ને આથી બધું વાંચીએ ને તો સૌથી પહેલી વસ્તુ આપણને ક્યાંયથી લેવા છે તો આ જ છે કે ભાઈ સુખી થવાનો રસ્તો શું છે. આપણને જૈન ધર્મ શું કામ ભણવો જોઈએ? કેમ કે દરેક જીવને સુખી થવું છે. આપણે છ ધર્મો પણ એ જ વાંચ્યો ને પહેલી જ ધર્મ આઈ થિંક સેકન્ડ ગાથા હતી કે દરેક જીવને સુખી થવું છે. તો સુખી થવા માટે શું રસ્તો છે? તો રસ્તો બતાવે એની પહેલા તો એ સમજવું પડે સુખ શું છે, સુખ શું છે અને આપણે અત્યારના ક્યાં ઉભા છે, આપણે ક્યાં ઉભા છે. તો આ જે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર વાળા બુક છે એ શરૂ ક્યાંથી થાય છે? એ ત્યાંથી થાય છે કે આપણે ક્યાં ઉભા છે અત્યારે. એક તો સુખી થવાનો રસ્તો શું છે? ધર્મથી જીવ સુખી થાય છે. કન્વર્ઝેશન દાદી હેડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેશન કે સુખી થવું એટલે આપણા સ્વભાવ પ્રમાણે જ રહેવું. અને હવે અહીંયા શરૂ શું થાય છે કે આપણે ક્યાંથી ઉભા છે એ રીતે શરૂ થાય. તો બિફોર વી ગો ઇન ટુ ધેટ, આ શાસ્ત્રનું નામ, આ બુકનું નામ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, પ્રશ્નોત્તર માળા. This comes from original book called Jain Siddhant Praveshika. કોઈએ બે નામ સાંભળ્યું આવ્યા હોય તો સમવન નોટેડ ઇટ ડાઉન અને એને ઓર્ગેનાઇઝ કરીને આ બુક પબ્લિશ થઈ છે, વિચ ઇઝ કોલ્ડ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા, પ્રશ્ન ઉત્તર માળા. આ શું કે છે? જૈન ધર્મ ના સિદ્ધાંત કે છે. સિદ્ધાંત એટલે શું? સિદ્ધાંત એટલે એનું પેલું એટીમોલોજી જોઈએ ને, જે આપણે શબ્દ ને બ્રેક કરીને સંધિ જોઈએ તો સિદ્ધ પ્લસ અવસ્થાન જેનો અંત છે અથવા તો આપણું પર્પસ જેનાથી સિદ્ધ થાય છે એવો એનો અંત છે એને જૈન સિદ્ધાંત કહેવાય. સમજાય છે? તો એ બુક આપણે અહીંયા શરૂ કરીએ છીએ. સો એઝ આઈ વોઝ સેઇંગ, ધ સિચ્યુએશન ઇઝ વી બ્રોટ સમવન ફ્રોમ એકદમ આઉટસાઇડ અને એને આપણે આવી રીતના સુખી થવા માટેનો ક્વેશ્ચન પૂછ્યો. તો સૌથી ફર્સ્ટ થિંગ ધેટ હી વિલ આસ્ક કે ભાઈ સુખ કોને કહેવાય છે અથવા તો હું સુખી કેવી રીતના થાવ. So before you go into answering that, the book goes into answering first કે પહેલા તું કોણ છે ભાઈ, પહેલા તું કોણ છે. તો જીવ સુધી તો એને લાવવું પડશે ને, પછી જીવ નું સુખ કેવી રીતના પ્રાપ્ત થાય એ એને બતાવે. એટલે આ બુક માં શરૂઆત કેવી રીતના થાય છે કે વિશ્વ કોને કહેવાય. સૌથી પહેલા સ્ટાર્ટ ટુ ધ વેરી બિગર ક્વેશ્ચન કે વિશ્વ કોને કહેવાય, આપણે ક્યાં ઉભા છે, આપણને વિશ્વ કહેતા શું ખ્યાલ આવે છે. સાચો જવાબ આપો, આ તો વાંચેલો બુક નો જવાબ છે. વિશ્વ કહેતા આપણને શું કહેવાય? આપણને ઓલું આન્સર દેખાય છે, ગોળ ગોળ ફરતું હોય આપણને એ દેખાય છે કે એ દેખાય છે બરાબર આપણને. આ બુક માં છે ને વી વિલ લુક એટ વોટ ઇઝ રિટન ઇનસાઇડ, પણ પેલા આપણે આપણા જે નેચરલ છે એ તો પણ બહાર લાવવા પડશે. તો વિશ્વ કે આપણને શું દેખાય છે? પેલું અર્થ દેખાય છે, ગોળ પર પૃથ્વી દેખાય છે બરાબર. પછી વધારે ઊંડો વિચાર કરીએ તો ચંદ્ર, તારા, સૂર્ય એ પણ વિશ્વ ની અંદર જ આવવા જોઈએ ને. સાવ પૃથ્વી ઇઝ નોટ વિશ્વ, એ તો ઊંડું શું થાય, ઓલું બહાર ની વસ્તુ થઈ જાય. એટલે ભલે આપણને પહેલા ફર્સ્ટ ઇમેજીસ આવે પણ નવ વિશ્વથી બેગર તો પછી પૃથ્વી, ઓલું સૂર્ય, ચંદ્ર, તારા બધું આવે છે. તો હવે વિચાર કરીએ શું આ વિશ્વ, તો આપણને યુનિવર્સ દેખાય છે કે ઓલું ગેલેક્સી દેખાય, ઓલું મિલ્કી વે દેખાય, આવા ઘણા બધા મિલ્કી વે દેખાય, એવું દેખાય છે. સૂર્ય ચંદ્ર તારા એ ઇવેન્ચ્યુઅલી શું છે, બધા સબસ્ટન્સીસ છે, બધી વસ્તુઓ છે, રાઈટ, બધી વસ્તુઓ છે. તો વિશ્વ કોને કહેવાય, વસ્તુ શાળમાં આવે છે ને એની સબસ્ટન્સ એની મેટર. આ બધું શું છે, અલગ અલગ મેટર છે. અલગ અલગ મેટર માં જવા જઈએ તો એમ તો ઘણી બધી વસ્તુઓ ઘટતા રહીએ તો ચાલો અંત જ ના આવે. સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, નક્ષત્ર છે, પછી વાદળો છે, પંખીઓ છે, ઝાડ, પાન, ફૂલ, મકાન, કપડા, આથી ઘણું બધું એમ ઘટતા રહીએ તો ક્યાંય અંત જ ના આવે. તો હવે વિશ્વને થોડું ઇઝીલી ડાયજેસ્ટ કરવું હોય તો કેવી રીતના કરે, તો એને કેટેગરાઇઝ કરવું પડે. આપણને આ બધી બધા મેટર ને કેટેગરાઇઝ કરવું પડે, કરવું પડે કે નહીં, કે જેટલી બધી વસ્તુ આપણે જોઈ એને કેટેગરીઝમાં નાખવા પડે. તો દેર કેન બી મેની ડિફરન્ટ કેટેગરાઇઝેશન. સપોઝ વન વે ઓફ કેટેગરાઇઝિંગ કે એક અર્થ ઉપર જેટલું છે એને અહીંયા રાખીએ, અર્થની બહાર જેટલું છે એને એ અલગ અલગ કેટેગરીઝમાં નાખીએ. જેવી રીતના કે સૂર્ય કેટલા છે આખા યુનિવર્સમાં, તો કેટલા છે, ઘણા જ આનંદ છે, કેમ કે મિલકી વે ગેલેક્સી પણ ઘણા છે, તો સૂર્ય પણ ઘણા છે. આપણી શાસ્ત્રીય ભાષામાં કહીએ તો આપણે જે મેરુ પર્વતની આજુબાજુ ઘણા નક્ષત્ર તારા, ઘણા બધા સૂર્ય ચંદ્ર ના પરિવાર છે, અનંત સૂર્ય ચંદ્ર છે, બરાબર. તો એમાં પણ કઈ વધારે પ્રોપરલી આપણું કેટેગરાઇઝેશન કરતું નથી. કેટેગરાઇઝેશન એવું હોવું જોઈએ કે જે ઇઝીલી ડાયજેસ્ટેબલ હોય ને, કે વિશ્વ કે તો આપણને સમજાવી શકાય પ્રોપર. લિવિંગ એન્ડ નોન લિવિંગ, વેરી ગુડ, ચલો દેટ ઇઝ અનધર વે, ઇટ્સ અ વેરી ગુડ વે ઓફ કેટેગરાઇઝિંગ ઇન ટુ ડિફરન્ટ કેટેગરી, લિવિંગ અને નોન લિવિંગ. તો જેવી રીતના કબૂતર આદિ છે, આવર્તન આદિ છે, એ બધાને લિવિંગમાં રાખી દઈએ, અને જે બિલ્ડિંગ અથવા તો સ્ટોન, ક્લોથ, વુડ, પ્લાસ્ટિક, દેટ ઇઝ ઓલ નોન લિવિંગ, ઓલ મેટર નોન લિવિંગ, રાઈટ. વોટ ઇઝ અધર વે, બીજી કઈ રીતે આપણે કરી શકીએ ક્લાસિફાય? આપણે ટેમ્પરેચર થી ક્લાસિફાય કરી શકીએ, ફોર એક્ઝામ્પલ ઠંડુ છે કે ગરમ છે, આમ જે થ્રોઈંગ ક્રેઝી આવી ગયું. પણ એવું પણ થઈ શકે ને, સૂર્ય છે, સૂર્ય આજી બહુ ગરમ છે, તારા આજી બહુ ગરમ છે, ચંદ્ર આજી વસ્તુઓ ઠંડી છે, આ પણ બધું ઠંડુ કહી શકાય, બીજું ઓલ રૂમ ટેમ્પરેચર. રૂપી ના નથી, દેખાય છે કે નથી દેખાતા. સપોઝ આ હવા આપણને દેખાતી નથી, એટલે આપણે કઈ રીતે રૂપી અરૂપી ડિફાઈન કરીએ એના ઉપર. સપોઝ રૂપી ને આપણે એમ ડિફાઈન કરીએ કે આંખે થી દેખાય છે એવા, અને આંખે થી નથી દેખાતા એવા, તો પેલા એ નક્કી કરવું પડે કે કોની આંખ, કોની આંખ, કેમ કે મારી આંખ મે બી શાર્પ હોય, ઓર મે બી યોર આંખ ઇઝ નોટ શાર્પ હોય, યુ નીડ સ્પેક્ટ્રમ ચાલુ આવે છે. તો એ રીતે ક્લાસિફિકેશન મળી શકે, અલગ અલગ રીતે ક્લાસિફિકેશન થઈ શકે, કહેવાનો પોઈન્ટ એટલો છે. તો આપણી શાસ્ત્રીય ભાષામાં એને છ અલગ રીતે ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે, જેને છ દ્રવ્ય કહેવાય છે. સાંભળી જશે છ દ્રવ્ય તો બધા, કયા કયા છે છ દ્રવ્યો? આ છ દ્રવ્ય શું છે, કે વિશ્વમાં જેટલી પણ વસ્તુઓ રહેલી છે એ વસ્તુઓને અલગ અલગ કેટેગરીઝમાં નાખીને એને ક્લાસિફાય કરેલા છે, એને ક્લાસિફાય કરેલા છે, બરાબર. તો એને છ દ્રવ્ય કહેવામાં આવે છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન એમાં શું છે, કે વિશ્વ કોને કહે છે? તો છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. વિશ્વમાં વોટ ઇઝ દેર ઇન ધ યુનિવર્સ, કે આ છ દ્રવ્ય સિવાય બીજું કઈ જ નથી. પહેલા શું કીધું, કે વિશ્વમાં શું છે, તો છ દ્રવ્ય એમાં રહેલા છે. નવાઈ સેઇંગ ઇટ ડિફરન્ટ, કે વિશ્વ કોને કહેવાય, કે છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય. આ વિશ્વમાં છ દ્રવ્ય સિવાય બીજું કઈ જ નથી. જસ્ટ ટુ ડિફરન્ટ વેઝ ઓફ સેઇંગ ધ સેમ. હવે આગળ વધીએ, છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય. આમાં આ સેન્ટેન્સમાં એક દ્રવ્ય શબ્દ નવો આવ્યો, છ તત્વ સમજાય છે, સમૂહ સમજાય છે, વિશ્વ તો આપડે વાત કરી લીધી. કઈક દ્રવ્ય શબ્દ ન હોય તો દ્રવ્ય કોને કહેવાય? એ નેચરલ ક્વેશ્ચન ઉભો થાય ને, બોલો બિચારો ક્યાંથી આવ્યો છે એને કઈ ખબર નથી. જે અહીંયા પર્સન ઉભો છે ને, ઇમેજિન કરજો, એ વિચારો ક્યાંથી આવે એને ખબર નથી. તો એને શું થાય કે દ્રવ્ય કોને કહેવાય? તો કોને કહેવાય દ્રવ્ય? કોના સમૂહ ને દ્રવ્ય કહેવાય છે? આપણને કોઈ સાયન્ટિસ્ટ આવીને કે અહિયાં અને સન ની વચમાં બીજા બે પ્લેનેટ છે ને, કે એક ઓલું મર્ક્યુરી છે ને વીનસ છે, પણ મને ત્રીજો દેખાયો છે. મારા પ્રમાણે હજી એક છે ત્રીજો પણ છે. તો નેચરલી મને ઓબ્વિયસ ક્વેશ્ચન ઉભો થાય કે એ ત્રીજા કેરેક્ટરિસ્ટિક શું છે? આપણે એને સામે એક સવાલ પૂછ્યો ને કે તું કે છે કે ત્રીજો એક પ્લેનેટ છે, તો એની શું કેરેક્ટરિસ્ટિક છે? તમે કેવી રીતના આઈડેન્ટિફાય કર્યું કે ત્રીજી વસ્તુ કોઈ છે? કેવી રીતના આઈડેન્ટિફાય થાય કે એની પ્રોપર્ટીઝ છે, એના ગુણોથી આઈડેન્ટિફાય થાય? કોઈ પણ વસ્તુ, કોઈ પણ વસ્તુ કેવી રીતના આઈડેન્ટિફાય થાય? બોલો અંકલ, આપણે સોનું ખરીદવા જઈએ તો કેવી રીતના ઓળખાણ થાય કે આ સોનું છે? એના જે પણ ગુણો છે એનાથી થાય ને, એની ચીકાશ છે, એની સોનેરી એના કલર છે, એને ઓલું કેવા અલગ કરશું, કસ્તુરી નો પથ્થર થયો, પથ્થર કસોટી નો પથ્થર એના પર જશે તો એના ઓલું ગોલ્ડન લાઈન રહી જાય, તો એનાથી ખબર પડે કે આ સોનું છે. ખ્યાલમાં આવે છે? તો એનાથી નક્કી થાય. પણ બેઝિકલી કોઈ પણ સબસ્ટન્સ ને આઈડેન્ટિફાય કરવા માટે શું જરૂરી છે? એની પ્રોપર્ટીઝ, એની પ્રોપર્ટીઝ થી નક્કી થાય. તો દ્રવ્ય કોને કહેવાય? કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. ઈ કોમ્બિનેશન, કોમ્બિનેશન ઇઝ નોટ અ ગુણ, એ કલેક્શન ઓફ ધોઝ પ્રોપર્ટીઝ ઇઝ કોલ્ડ દ્રવ્ય. દ્રવ્ય કોને કહેવાય? કલેક્શન, એ સમૂહ, એ ગુણોના સમૂહ છે. Now I am saying the same thing from that other perspective. સમજો, દ્રવ્ય માં શું છે? કે ગુણો રહેલા છે. દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહ ને દ્રવ્ય કહેવાય. બે માં ફરક સમજાય છે? એક વાત કહેતા દ્રવ્ય કોને કહેવાય? અરે સોરી, દ્રવ્ય માં શું છે? તેમાં ગુણો છે. તો આપણને કદાચ એક ડાઉટ રહી જાય કે ભાઈ ગુણ સિવાય પણ કઈક હશે, કેમ કે દ્રવ્ય માં તો ગુણ છે પણ એના સિવાય કઈ નથી એમ ક્યાં કીધું? એટલે પાછું અહિયાંથી બીજી રીતે કહે છે કે ગુણોના સમૂહ ને દ્રવ્ય કહેવાય છે, એના દ્રવ્ય માં ગુણ સિવાય બીજું કઈ જ નથી. સમજાય? ઇટ ઇઝ જસ્ટ ટુ ક્લેરિફાય કે આખું દ્રવ્ય ગુણોના કોમ્બિનેશન કલેક્શન થી જ બનેલું છે, એના સિવાય એની અંદર બીજું કઈ નથી. હવે જ્યાં આ કીધું કે આજે એક ક્વેશ્ચન ઉભો થયો કે ગુણ કોને કહેવાય? ગુણોના સમૂહ ને દ્રવ્ય કહેવાય છે, તો ગુણ કોને કહેવાય? બોલા જે દ્રવ્યના સર્વ ભાગોમાં અને એની સર્વ અવસ્થામાં રહે એને ગુણ કહેવાય છે. ફરી પાછા તો આપણે જોઈએ છે, તો પહેલા એ તો સમજીએ કે આજે આ કઈક સ્કાયમાં શાઇનિંગ વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે સન કહીએ છીએ. સન તો એ શબ્દ શું છે? જે સન આપણે સૂર્ય જે કહીએ, એ સૂર્ય શું છે? એ તો ખાલી શબ્દ છે. શબ્દની સાથે પદાર્થ નું કનેક્શન થાય છે. સમજાયું? આજે આપણે સમજો, આપણે ગુજરાતી ભાષામાં બોલીએ છીએ પણ હિન્દી ભાષામાં કઈક એવું હોય તો શબ્દ બદલાઈ જાય છે, શબ્દ બદલાઈ જાય છે, પણ એ પદાર્થ સાથેનું કનેક્શન બદલાતું નથી. સમજાય છે? આજે હું કહું સાકર લઈ આવો, મારે તો મેં તો શબ્દ આપ્યો સાકર, પણ તમારા જ્ઞાનમાં આવી ગયો ને કયો પદાર્થ કે છે. હવે એ જ હું કહું ચીની લેકે આવો, તો શબ્દ બદલાઈ ગયો પણ એ જે જ્ઞાન જે આવે છે પદાર્થનું એ બદલાતું નથી. સમજાય છે? એવી જ રીતે અહિયાં શું કહેવામાં આવે છે? આપણે શેની વાત કરીએ છીએ? એક ગુણો ની, એક દ્રવ્યમાં ગુણો ભરેલા છે, તો એ તમે પદાર્થ ને કેવી રીતના આઈડેન્ટિફાય કરો? એના ગુણો છે. તો એ ગુણ કેવા હોવા જોઈએ? કેવા હોવા જોઈએ? યુનિવર્સલ ગુણો હોવા જોઈએ. યુનિવર્સલ ગુણો હોવા જોઈએ. યુનિવર્સલ એટલે કે એવું નહીં કે આજે હું ઇન્ડિયામાં રહીને એ પદાર્થને અમુક ગુણથી આઈડેન્ટિફાઈ કરું અને અમેરિકા જાઉં તો મારે કોઈ બીજા વસ્તુથી આઈડેન્ટિફાઈ કરવું પડે, તો એવું ન ચાલે. કેમ કે તો સબસ્ટન્સ જ બદલાઈ જાય, સમજાય છે? તો સબસ્ટન્સ જ બદલાઈ જાય. સબસ્ટન્સમાં પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ? કે એ યુનિવર્સલ હોવી જોઈએ. એક તો ઓલવેઝ રહેવી જોઈએ, ટાઈમ વાઇઝ ઓલવેઝ રહેવી જોઈએ, અને સ્પેસ વાઇઝ ઓલવેઝ રહેવી જોઈએ. ધેર આર ટુ ફેક્ટર્સ. આપણે ડેફિનેશન ને સમજીએ કે કોઈ પણ ગુણને જો ટાઈમ વાઇઝ પ્રોપર્ટી બદલાઈ જાય, આ સૂર્ય અત્યારના છે, સપોઝ 100 વર્ષ પહેલા કઈ બીજી રીતે હતો, કે એમાં લાઈટ તો હતી પણ ગરમી નહોતી, અને 100 વર્ષ પછી કઈ બીજું બદલાઈ જાય, તો એનો કન્સિસ્ટન્સી ના રહે ને? કન્સિસ્ટન્સી ના રહે ને? આપણે જેટલા સ્ટ્રક્ચરમાં સૂર્યનું વર્ણન હોય, તો આજે કઈ છે ને 100 વર્ષ પછી કઈ બીજું હોય, તો એ બધું યુઝલેસ ઠરે. સમજાય છે કહેવાનો શું મતલબ છે? ત્યારે સપોઝ આપણે કોઈ પણ બુક માં લખ્યું હોય સોનાને કેવી રીતના આઈડેન્ટિફાઈ કરવું? આજે સાયન્ટિફિક કમ્યુનિટીમાં કેટલું રિસર્ચ થાય છે, સમજાય? એ રિસર્ચ નું શું થાય? એ પબ્લિક થાય કોઈ બુક માં. ખ્યાલ છે? કોઈ સાયન્સ બેકગ્રાઉન્ડ થી છે, અથવા કોઈ મેડિસિન બેકગ્રાઉન્ડ થી છે, કોઈ પણ અલગ અલગ બેકગ્રાઉન્ડ થી. આજે આપણું નોલેજ જે છે આપણા જનરેશન નું, ક્યાંથી આવ્યું? કે બુક્સ માં લખેલું છે. આજે મકાન બાંધવું છે, સમજ્યા? કેવી રીતે ખબર પડે કઈ રીતે એનું આર્કિટેક્ચરલ કરવું, કઈ રીતે ડિઝાઇન કરવું? કેમ કે આપણી બુક્સ માં લખેલું છે કે તમે આ રીતે એના કેન્ટિલીવર મૂકી શકો, આ રીતે એનું વેઇટ બેલેન્સ આદિ કરી શકો. ખ્યાલ આવે છે? હવે જો પદાર્થ ની પ્રોપર્ટી વિથ ટાઈમ બદલાઈ જાય, તો બુક્સ માં જેટલું પણ નોલેજ લખેલું છે બધું યુઝલેસ થઈ જશે. સમજાય છે? આજે આપણે સરસ કલાક.com લાઈકું અંદર, અને અંદર થી કોઈ સરસ મજાની રેસીપી કાઢી, હવે એ રેસીપી આપણે બનાવવા દે છે, પણ સાકર જયારે કલાક.com રેસીપી લખેલી ત્યારે ગયેલી હતી, અને હવે ગયેલી નથી તો શું થઈ જાય? તો આપણે આખી રેસીપી નો ટેસ્ટ બદલાઈ જાય. સમજાય છે? વાત ક્યાં ચાલે છે? એટલે કોઈ પણ સબસ્ટન્સ માં ગુણો કેવા હોવા જોઈએ? ઓલવેઝ ત્રિકાળ હોવા જોઈએ. ટાઈમ થી બદલાઈ ન શકે, ટાઈમ થી બદલાઈ ન શકે એવા હોવા જોઈએ. દેટ ઇઝ પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, કે એના સર્વ ભાગમાં રહેવા જોઈએ, એના પૂરા ભાગમાં એ ગુણો રહેવા જોઈએ. એ તો સપોઝ આપણે ગોળ નું આટલું મોટું ભીલું લાવીએ, જાગરી નો ઓલું સ્ટોન જેવું આવે ને, એ લાવીએ, એને કટ કરીએ અને એમાંથી એક પીસ અંદર નાખીએ, પણ સપોઝ એક પીસ મીઠો ન હોય તો એવું નથી. કેમ કે એની જે મીઠાશ નો ગુણ છે એ તો નીચેના ભાગનો હતો, અને આપણે ઉપર થી નાખ્યું તો શું થાય? આપણી રેસીપી ગયેલી ન થાય. પણ એવું બનતું નથી ને. વી કેન એકચ્યુઅલી વિથ કોન્ફિડન્સ છે કે કોઈ પણ સબસ્ટન્સ છે તેની પ્રોપર્ટીઝ ઓલવેઝ એના પૂરા ભાગમાં સેમ જ હોય. જેવી રીતના આપણે કઈ સોનાનું બિસ્કિટ લીધું પણ આપણને એ ઓછા કેરેટ વાળું આપી દીધું, સપોઝ એટલું ઓછું પ્યોરિટી વાળું હોય ને, કે 99% છે કે 98% છે, તો ઓછી પ્યોરિટી શું કામ છે? એમાં કઈ એડલ્ટ્રેશન છે, રાઈટ? એટલે એ જેટલું એડલ્ટ્રેશન છે એટલું ફાસ્ટ એની અંદર ગોલ્ડ નથી ને, તો ગોલ્ડ નથી તો શું છે? કઈક બીજું સબસ્ટન્સ અંદર નાખેલું છે, તો સોનાની જે પ્રોપર્ટીઝ છે, સપોઝ 98% પ્યોરિટી છે, તો એ 1 કિલો સોનું લીધું, એમાંથી કેટલા ગ્રામમાં સોનાની પ્રોપર્ટી હશે? 98%માં 980 ગ્રામમાં હશે. બાકીના 20 ગ્રામમાં શું હશે? ડિઝોલ્વ કરીને એની બંગડી બનાવી અથવા તો એના બુટ્ટી વાળી બનાવી અને એમાંથી 20% બધું બુટ્ટી માં જ ગયું, બાકીનું બધું ઓલું ઓલામાં આવી ગયું. પણ હવે હાર જે પ્યોર છે એમાં તો વી આર કોન્ફિડન્ટ છે કે બધું સોનું એક્ઝેક્ટ સેમ ટુ સેમ જ હશે. એટલે ઇવન જે 1 કિલો સોનું છે એના બધા જ જે આપણે એમ કે ને લેફ્ટ મોસ્ટ સાઈડ કે રાઈટ મોસ્ટ સાઈડ એની ઓલવેઝ પ્રોપર્ટી સેમ ને સેમ હોય છે. એટલે કે દ્રવ્યના બધા ભાગમાં પણ પ્રોપર્ટી સેમ જ હોય છે. જો સેમ ન હોય તો શું પ્રોબ્લેમ આવે? બહુ મોટા મોટા પ્રોબ્લેમ આવી શકે. સપોઝ દ્રવ્યના દરેક ભાગમાં પ્રોપર્ટી સેમ ન હોય તો પછી એને ઈ દ્રવ્ય જ નહીં કહેવાય. હાઉ ડુ યુ આઈડેન્ટિફાય કે આ સોનું છે? કેમ કે જો એનામાં એ પ્રોપર્ટી જ ન હોય તો સમજાય ને, તો પછી એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપાય નહીં જવાનો પ્રોબ્લેમ આવે તો ભાઈ વિશ્વમાં છ દ્રવ્ય જ ન રહે. સમજો છો? એટલે આના ઇમ્પ્લિકેશન વિચાર કરતા જાઓ ને તો બહુ બહુ મોટા છે, બહુ મેજર છે. એટલે વસ્તુનું સ્વરૂપ આમ જ હોવું જોઈએ એમ કેવું થાય છે આપણને કે દ્રવ્યના દરેક ભાગમાં ને દરેક અવસ્થાઓમાં એક ગુણ હોવા જ જોઈએ, રાઈટ? તો હવે નેચરલી આપણને થર્ડ ક્વેશ્ચન કયો ઉભો થાય છે કે અવસ્થા કોને કહેવાય? આગમાં તો સમજાય છે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થાઓ, પણ અવસ્થા શું છે? અવસ્થા શું છે? અવસ્થા એટલે પર્યાય. તો પર્યાય કોને કહેવાય? પર્યાય કોને કહેવાય? ગુણોના પરિણામને પર્યાય કહે છે. પરિભાષા તો આવી રીતે. હવે આપણે વસ્તુને કલાક સમજીએ. અંકલ ક્વેશ્ચન હતો ને માત્ર દ્રવ્ય ગુણ પર્યાય કોને કહેવાય? જો આ સિક્કો છે, આ સિક્કો શું છે? એક વસ્તુ છે ને, એક વસ્તુ છે, કઈ દ્રવ્ય છે, કઈ દ્રવ્ય છે ને, એની વિશેષતા શું છે? ના ના ના, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. એટલે હું બોલું છું કે એની વિશેષતાઓ શું છે. પેલા સમજો, આ ગોળ છે એની વિશેષતા નથી. આવીએ છે, આવીએ છે. સમજો, એ રાજકુમાર આવીને આપણને સિક્કો આપી ગયો, બરાબર? હાઉ આર વી કોન્ફિડન્ટ કે આ સિક્કો આ જ ફોર્મમાં રહેશે? કે અહીંયા મેં મૂક્યો અને પીગળીને નીચે પડી જાય તો, પીગળી નીચે પડી જાય તો? પણ વી આર કોન્ફિડન્ટ કે નહીં, આવું ને આવું જ રહેશે. એ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? આ વસ્તુને જાણવાથી કોન્ફિડન્સ આપણને આવ્યો. સમજાય? આ વસ્તુને જાણવાથી આપણને કોન્ફિડન્સ આવ્યો. શું જાણ્યું આપણે આમાં? કે ભાઈ આ પ્લાસ્ટિક નો સિક્કો છે, બરાબર? એ આપણે જાણ્યું. હવે આપણને પ્લાસ્ટિક ના ગુણો આપણને બેકગ્રાઉન્ડ માં ખ્યાલ છે કે નહીં? બેકગ્રાઉન્ડ માં શું ખ્યાલ છે? કે ભાઈ આ હાર્ડ પ્લાસ્ટિક છે, આમાં ક્યારે એવું કઈ પ્રસરી ને નીચે જોડાઈ જાય એવું શક્ય નથી. બોલો પપ્પા, તમે તો મોલ્ડિંગ કરેલું છે ને, આ પ્લાસ્ટિક ના ગુણો શું છે? તમે આને ગરમ કરીને પીગાળીને બીજા ઓલા બીબા બાર નાખો તો બીજી રીતે થઈ જાય, તો પોસિબલ છે. પણ આમ ને આમ બીજા ઉપર થઈ જાય એવું પોસિબલ નથી. એવું પોસિબલ નથી. હવે સમજો, આની બદલે એક સ્ટીલ વાળો કઈ કોઈન મૂકી ગયો હોય કે આપણે 1 રૂપિયાનો સિક્કો હોય તો એના પ્રોપર્ટી અલગ છે કે નહીં? આપણને એનો કોન્ફિડન્સ છે કે નહીં? એનો કોન્ફિડન્સ શું છે કે એમાં તો ઉપર જે ઇમ્પ્રેશન પણ આપ્યા હોય ને, ઓલું 1 રૂપિયો કે ઓલા ઇન્ડિયા ના આપડે ઓલા સ્ટાર લાયન હોય એના મોઢા ને એ બધું એ ભૂસાઈ જાય તો, હાથ આપણે લગાવીએ ભૂસાઈ જાય તો કેમ નો ભૂસાય? કેમકે આપણને કોન્ફિડન્સ છે કે ભાઈ મેટલ નું બનેલું છે, તો એના જે અલગ ઇમ્પ્રેશન છે તમે આખી પૂછી ન શકો, તમારે એને કઈક તો ઘસીને કે કઈક કાઢ કોઈ રીતે કાઢવા પડે, બરાબર. તો આ જે વસ્તુના અમુક સ્વભાવનો કોન્ફિડન્સ આપણને ક્યાંથી આવે છે? વસ્તુ સ્વરૂપ ને જાણવાથી આવે છે. વસ્તુ સ્વરૂપ ને જાણવાથી આવે છે કે નહીં? વસ્તુ જેવી છે એવી આપણે જાણીએ છીએ તો એને અલગ રીતે આપણે એનું યુઝ કરી શકીએ, બરાબર. વસ્તુ કેવી છે? આ જે દેખાય છે એ તો દ્રવ્ય છે, એ દ્રવ્ય ની કઈક વિશેષતાઓ છે, બરાબર. અને એ વિશેષતાઓ અત્યારના અમુક અવસ્થાઓમાં છે, આને કહેવાય દ્રવ્ય ગુણ પર્યાય. હવે આપણે એના ડિટેલમાં જઈએ છે. આ પ્લાસ્ટિક નો કોઈન છે, બરાબર. તો પ્રોપર્ટી કોની જોવાશે? કોઈન ની જોવાશે કે પ્લાસ્ટિક ની જોવાશે? પ્રોપર્ટી પ્લાસ્ટિક ની જોવાશે. પ્લાસ્ટિક ની શું પ્રોપર્ટીઝ છે? ગરમી થી પીગળે છે, એક પ્રોપર્ટી છે. બીજી શું પ્રોપર્ટી છે? અનબ્રેકેબલ નથી, આમ તો તોડી શકાય, પણ હાર્ડ છે. અમુક લેવલ સુધી અનબ્રેકેબલ છે કે નીચે નાખું તો તૂટે નહીં, પડ્યું તો મને કોન્ફિડન્સ છે કે તૂટશે નહીં. એ કોન્ફિડન્સ ક્યાંથી આવ્યો? જેમ કે પ્લાસ્ટિક ની એવી પ્રોપર્ટી છે કે પડવાથી તૂટતું નથી. કાચ નો કોઈન હોય તો તૂટી જશે, બરાબર. આ બીજી પ્રોપર્ટી છે. હવે આ પ્રોપર્ટી નો જયારે વિચાર કરીએ છીએ, મારો ક્વેશ્ચન છે ધ્યાનથી સાંભળો, આ પ્રોપર્ટી નો જયારે વિચાર કરીએ છીએ ત્યારે આપણે ખાલી સિક્કા નો વિચાર કરીએ છીએ કે સબસ્ટન્સ નો વિચાર કરીએ છીએ? એ સબસ્ટન્સ નો વિચાર કરીએ છીએ. પછી એ સબસ્ટન્સ માંથી આપણે સિક્કો બનાવવો હોય કે પ્લેટ બનાવી હોય કે આખી ચેર બનાવી હોય, ડઝન્ટ મેટર, પણ ધ પ્રોપર્ટી રિમેન્સ છે, કરેક્ટ, બરાબર છે. વસ્તુના જે ગુણો છે એ ગુણો હંમેશા સેમ રહે છે. તો લાઈટ એટ કમ્પેર ટુ ધ ઓરિજિનલ પ્રોપર્ટીઝ ધેટ યુ આર સેઇંગ, સફેદ છે, બીજું શું કીધું તું? ગોળ છે, સફેદ છે. આ ગુણો હંમેશા રહેવાના છે? આ વસ્તુ હંમેશા રહેવા વાળી નથી, એટલે એના ગુણો નથી. સમજાય છે? ગુણો તો કોને કહેવાય? કે જેના સર્વ અવસ્થામાં સાથે ને સાથે સેમ હોય. પ્લાસ્ટિક નો જે મોલ્ડેબિલિટી છે, તમે એનો કોઈન બનાવો કે એની ચેર બનાવો કે ટેબલ બનાવો, એમની એમ રહે છે કે નહીં? યુ કેન ઓલવેઝ મોલ્ડ ઇટ, ધેટ ઇઝ ધ ડિફરન્સ, રાઈટ. તો એને એના ગુણ કહેવાય કે એનામાં મોલ્ડેબિલિટી છે, એ એનો ગુણ છે. પણ અત્યારના ટેબલ ફોર્મમાં છે તો એ શું છે? એનું અત્યારની વર્તમાન કર્યા છે. સમજો, આ કોઈન છે, પ્લાસ્ટિક નો બનેલો છે, એનામાં ગુણો રહે છે કે પ્લાસ્ટિક માં કોઈને કોઈ રંગ તો હોય જ, આંખેથી દેખાઈ શકે એવું છે, એ પડે તો તૂટે એવું નથી, એનામાં મોલ્ડેબિલિટી છે, એનો કઈક ને કઈક વજન છે. વર્તમાન અવસ્થાઓ છે. હંમેશા એ કોઈ પણ વસ્તુ એ ક્વેશ્ચન લાવો કે આ હંમેશા રહેવાનું છે? હંમેશા રહેવાનું છે? જો આન્સર હા આવે તો ગુણ છે, અને ના આવે તો પર્યાય છે. આ એક મંત્ર છે. હંમેશા કોઈ પણ વસ્તુ વિશે એ પ્રશ્ન પૂછવા કે આ ત્રિકાળ રહેવાનું છે? જો હા આવે તો ગુણ છે, અને ના આવે તો પર્યાય છે, બરાબર છે. તો દ્રવ્ય ગુણ પર્યાય નામ કેવા છે? શાસ્ત્રીય આપણને ડર લાગી જાય, અરે બાપરે દ્રવ્ય ગુણ પર્યાય, સમજાય છે. પણ વસ્તુ કેટલી સિમ્પલ છે કે કોઈ પણ સબસ્ટન્સ છે, આને મૂકી દઈએ, આ ફોન ને લઈએ, કોઈ પણ સબસ્ટન્સ છે, એ સબસ્ટન્સ માં રહેલા જે પરમાણુઓ છે ને, એના એટમ્સ ને મોલિક્યુલ, એટમ્સ ને મોલિક્યુલ દ્રવ્ય છે, સમજે છે? અને એટમ્સ ને મોલિક્યુલ એના નાના નાના પરમાણુ એનું દ્રવ્ય છે. એ દ્રવ્ય ની અમુક વિશેષતાઓ છે કે નહીં? જેવી રીતે આ તો કોમ્બિનેશન ઓફ અલગ અલગ છે, જેવી રીતે ઉપર પ્લાસ્ટિક છે, પછી અહીંયા કાચ છે, તો એની કઈ કઈ વિશેષતાઓ છે કે નહીં? કાચ ની શું વિશેષતા છે કે તૂટી શકે છે? એનામાં એવી વિશેષતા છે કે એનામાંથી આરપાર દેખાય છે, સમજાય છે? તો એ તો એના ગુણો છે. અને વર્તમાન અવસ્થા શું છે? અત્યારના રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં છે, અત્યારના આ પર્ટિક્યુલર શેપમાં છે, આટલું એનું વજન છે, સમજે? આ બધી એની વર્તમાન અવસ્થાઓ છે. તો દ્રવ્યનો પર્યાય શું છે? કોઈ પણ વસ્તુને સર્વાંગીય એનું કમ્પ્લીટ એક્સપ્લેનેશન આપવાની પદ્ધતિ છે. કે એક તો એના સબસ્ટન્સ થી, એની વિશેષતાઓથી અને એની વર્તમાન પ્રગટ અવસ્થાઓથી. એની સબસ્ટન્સ, એની વિશેષતાઓ તો હંમેશા સેમ ટુ સેમ રહે છે. તમે અનાદિકાળ પહેલા જાઓ કે અનંતકાળ પછી જાઓ, એની ક્વોલિટી એવી ને એવી જ રહે છે. પણ એની જે વર્તમાન અવસ્થાઓ છે એ બદલાતી રહે છે. આ પહેલા પ્લાસ્ટિક ના ફોર્મમાં, એના બીજ ના ફોર્મમાં હતું, એ બીજ ને પીગળાવીને આપણે કોઈન બનાવ્યો. આ કોઈન હવે ઘણા વર્ષો પછી ખરાબ થઈ જશે, તો એના પર સ્ક્રેચિસ આવશે. સ્ક્રેચિસ આવીને પછી તૂટી ફૂટી જશે, આપણે એને કચરામાં નાખી દઈશું, કચરાની લાઈન સમ ના જશે. તો એની અવસ્થાઓ બદલાતી રહે છે. ખ્યાલમાં આવે છે? વિશ્વમાં અનંત વસ્તુઓ છે. હવે આપણે એક છેલ્લો આ જીવ વસ્તુ જોઈએ. આ જીવ વસ્તુ કેવી છે? આ જીવ વસ્તુ કેવી છે? એનામાં ઘણી વિશેષતાઓ છે. કઈ વિશેષતાઓ છે? કે એક તો અનાદિ અનંત છે. અનાદિ અનંત એની વિશેષતા છે. કારણ તત્વ વાળી છે, ત્રિકાળી છે આ વિશેષતા. તો હા, ત્રિકાળી છે. શું હોવું જોઈએ એનો? એનો ગુણ છે. પછી શું છે જીવમાં? ચેતના છે. ચેતના એટલે કે એમાં જાણવાની શક્તિ. જાણવાની શક્તિ કાયમ રહે છે. હા, રહે છે. એ પણ એનો ગુણ છે. પછી બીજી શું વિશેષતા છે? એ અરૂપી છે, દેખાતું નથી. આપણે જીવ દેખાય છે? નથી દેખાતો. અહીંયા પ્લાન્ટ છે, એ પ્લાન્ટ માં જીવ દેખાય છે? નથી દેખાતો. જે પાંદડા ને બધું દેખાય છે તો ફૂટબોલ છે. તો એની પાછળ એક ચૈતન્ય શક્તિ રહેલી છે. એ જીવ છે. એ જીવ આંખેથી દેખાતો નથી. તો એવી એની શક્તિ છે. એ કાયમ રહે છે આની શક્તિ? તો હા, કાયમ રહે છે. હવે થોડી વર્તમાન અવસ્થાઓ લઈ લઈએ. એ જીવની વર્તમાનમાં કેવી અવસ્થા છે? કે જો મનુષ્ય જેવો એનો આકાર છે. જો અહીંયા નાખું આંગળી તો મને ફીલ નથી થતું, પણ અહીંયા આંગળી નાખું તો ફીલ થાય છે. ફીલ થાય છે કેમ? કેમ કે ત્યાં જીવ રહેલો છે. તો જીવ રહેલો છે તો એક પક્ષનું જ્ઞાન થાય છે. જીવ ની વર્તમાન અવસ્થા શું છે? ત્યાં મનુષ્ય અવસ્થામાં છે. કાયમ રહેવા વાળી છે? ના. આ તો હું અહિયાંથી બેસી જાઉં તો આકાર બદલાઈ જાય, સમજાય? એટલે વર્તમાન ની અવસ્થા બદલાય છે. બીજી શું છે એની વિશેષતા? કે એનામાં એક જ્ઞાન ગુણ છે ને, જાણવાની શક્તિ. જો હવે થોડું કોમ્પ્લિકેટેડ છે કે જીવમાં જાણવાની શક્તિ છે. કાયમ રહેવા વાળી છે? એન્જિનિયર છે, ડોક્ટર છે, આર્કિટેક્ટ છે, સમજાય છે? કાયમ રહેવા વાળું છે? ના. એટલે કેટલો જાણે છે ને શું જાણે છે એ બદલાતું રહે છે, સમજાય છે? જાણવાની શક્તિ તો કાયમ રહે છે, પણ કેટલું જાણે છે, શું જાણે છે, બદલાતું રહે છે. તો એક જીવ દ્રવ્ય છે, એનામાં જાણવાની એક શક્તિ છે, અને અમુક વસ્તુઓને હમણાં વર્તમાનમાં જાણી રહ્યો છે. તો જે જીવ દ્રવ્ય છે તો દ્રવ્ય છે, જાણવાની શક્તિ છે, એના ગુણો છે, અને વર્તમાનમાં કંઈક અવસ્થામાં છે એની ક્રિયા છે. આવી જ વસ્તુ તમે કોઈ પણ પદાર્થ પર લગાવી દો. જેવી રીતના માટી છે, માટીનું દ્રવ્ય શું છે? કે એના પરમાણુઓ જે છે ને માટીના, એ માટીના પરમાણુઓ એનું દ્રવ્ય છે. એના ગુણો શું છે? કે એનામાં ચીપકીને આવું દિવાલ બનવાની તાકાત છે. એ ચીપકી ને આવું દીવાલ બનવાની શક્તિ છે કે નહીં, એ ત્રિકાળી રહેશે કે નહીં, એવી શક્તિ, એ શક્તિ ત્રિકાળી છે. અહિયાંથી એને કાઢીને કોઈ બીજી દીવાલમાં નાખી દો તો ત્યાં પણ એ રહી જશે, સમજાય છે? તો એ તો ત્રિકાળી હોય. વર્તમાનમાં એની અવસ્થા શું છે કે વર્તમાનમાં આ દીવાલમાં રહેલા છે, બરાબર. પાંચ દસ વર્ષ પછી કલર ખરાબ થઈ જાય. કલર ખરાબ થયો એટલે શું કે આપણે જે કોટ કર્યો હતો ને, પેન્ટ કર્યું હતું, એ પેન્ટ ના પરમાણુ ખરી ગયા, ખરીને નીકળી ગયા. એ પરમાણુ હવે ક્યાં ગયા? જાડો કાઢીને કચરામાં ગયા ને ક્યાંક તો વયા ગયા, સમજાય છે? બીજી અવસ્થામાં ગયા, બીજી અવસ્થામાં ગયા, એની પર્યાય બદલાઈ ગઈ. પણ એની જે શક્તિ જે બધી છે કે એનામાં દિવાલ બનવાની તાકાત છે, હજી પણ છે કે નહીં? હજી પણ છે એનામાં. હજી તમે કોઈ દિવાલમાં નાખો તો હજી પણ એ દિવાલમાં થઈ શકે, સમજાય છે? તો દ્રવ્ય એટલે પરમાણુ, વસ્તુ. પરમાણુ એટલે કુદરત દ્રવ્ય, પણ દ્રવ્ય એટલે વસ્તુ. ગુણ એટલે એની ત્રિકાળી વિશેષતાઓ, ત્રણેય કાળ રહેવાની વિશેષતાઓ. અને પર્યાય એટલે એની વર્તમાન કઈ પરિસ્થિતિ, કઈ અવસ્થામાં અત્યારના છે. હોમવર્ક, તમારે કોઈ પણ પાંચ વસ્તુ ઉપર દ્રવ્ય ગુણ પર્યાય ઘટિત કરવાના છે. આટલું ગણિતી વિચાર કરીને કરીને આવજો. નેક્સ્ટ ક્લાસમાં આપણે નેક્સ્ટ સન્ડે આને વધારે ડિટેલમાં ડિસ્કસ કરીશું. કોઈને કઈ ક્વેશ્ચન છે? બોલો. વોટ ક્વેશ્ચન યુ શુડ બી આસ્કિંગ? જો ક્વેશ્ચન એ કે જીવ મિથ્યા દ્રષ્ટિ છે તો એનો ગુણ છે કે પર્યાય? માય ક્વેશ્ચન ઇઝ કે આપણે કયો સવાલ પૂછવો જોઈએ? કાયમ રહેવા વાળું છે? ધ આન્સર ઇઝ યસ ઓર નો? નો. જો નો હોય તો એ શું હોવું જોઈએ? પર્યાય. જો નો હોય આન્સર તો પર્યાય, અને જો આન્સર યસ હોય તો નો. બોલો કુણાલ.
ગુણો ના સમૂહ અને દ્રવ્ય દ્રવ્ય કીધું. હા, ગુણો અને પર્યાય જ આપણે કેમ લખી રહ્યા દ્રવ્ય બીજું કેમ?
હા, જો વેરી ગુડ ક્વેશ્ચન. એક્ચ્યુઅલી ગુણો ના સમૂહ ને દ્રવ્ય કહે છે, તો ગુણ ને જ દ્રવ્ય કહી દેવું હતું. કેમ કે દ્રવ્ય શું છે? એ ગુણોથી જ બનેલું છે ને. ગુણ સિવાય પણ કઈક ત્રીજું દ્રવ્ય છે? આજને કહેવાની પદ્ધતિ, આ એક સમજાવવાની અલગ અલગ પદ્ધતિ છે કે એક રીતે એમ કહેવાય કે ગુણ કઈ અલગ નથી, દ્રવ્ય જ છે. એ દ્રવ્યની વિશેષતાઓને ગુણ કહેવાય છે. કઈ જેવી રીતના આપણે આવેલા કોઈન્સ છે, એ ઓલી થેલીમાં કોઈન્સ ભરેલા, એવી રીતના દ્રવ્યની અંદર ગુણો ભરેલા છે. જેવી રીતના કોઈન્સ થેલીમાં ભરેલા છે અને એક થેલીમાં સમજો 50 કોઈન આવી શકે, તેવી રીતના અનંત ગુણ લીધા અને એક કેલીની જેમ ભર્યા અને આ દ્રવ્યને પૂરું કર્યું, એવું છે? ના, એવું નથી. એવું નથી તો કેવું છે? કે જેવી રીતના એક એમ કે તલ ની અંદર તેલ અથવા મીઠાસ, સાકર ની અંદર મીઠાસ ક્યાં છે? તો બધે જ ભરેલી છે. એવી રીતે ગુણો આ દ્રવ્યમાં રહેલા છે, બરાબર. તો એક એંગલ થી એમ કહેવાય છે કે ગુણો જેવું કઈ બીજું છે નહીં, દ્રવ્ય છે. દ્રવ્યની જ વિશેષતાઓને ગુણ કહેવામાં આવે છે. હા, એટલે પણ હું એક બીજો પોઈન્ટ કહેવા માંગુ છું કે ગુણો કઈ અલગ વસ્તુ નથી, દ્રવ્ય જ છે. ગુણ અને પર્યાય બે કઈક વસ્તુ નથી. ગુરુજીશી ના પ્રવચન માં આવે છે કે ગુણ અને પર્યાય એ અવસ્તુ છે. કેમ કે દ્રવ્ય જ એક એન્ટિટી છે, એ દ્રવ્યની જ વિશેષતાઓને ગુણ કહેવાય છે અને એ દ્રવ્યની જ વર્તમાન અવસ્થાને પર્યાય કહેવાય છે. એટલે ગુણ અને પર્યાય દ્રવ્યને છોડીને બીજું કઈ નથી. એ એક સમજાવવાની પદ્ધતિ. હવે બીજી સમજાવવાની પદ્ધતિ જુઓ કે ગુણો જે છે, પેલું દ્રવ્યની મુખ્યતાથી વાત કરી હતી, કેમ કે ત્યાં તમારે દ્રવ્યને ઉભું કરવું છે. અહીંયા ગુણની મુખ્યતાથી વાત કરે છે કે દ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે. અનંત ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે, કરતા અનંત ગુણો ના સમૂહ ને દ્રવ્ય કહેવાય છે. અહિયાં એ એંગલ થી વાત કરે છે. તો એટલે શું કર્યું કે અહિયાં ગુણો ને જ ઉભા કર્યા કે એક ગુણ બીજો ગુણ ત્રીજો ગુણ એમ કરીને અનંત ગુણ અને એનો સમૂહ અને એનાથી દ્રવ્ય ને દેખાડ્યું. દ્રવ્ય કઈ ગુણ ના સમૂહ થી અલગ નથી, ગુણો ના સમૂહ ને જ દ્રવ્ય કહેવાય છે. પણ અહિયાં ગુણો ની મુખ્યતા થી ઉભું કર્યું છે અને ત્યાં દ્રવ્ય ની મુખ્યતા થી ઉભું કર્યું છે કે ગુણ કઈ બીજી વસ્તુ નથી, દ્રવ્ય જ છે. સમજાય છે? હવે જેવી રીતના આ પ્લાસ્ટિક નો પોઈન્ટ છે, તો પ્લાસ્ટિક ના ગુણો છે એ પ્લાસ્ટિક ના ગુણો થી જ પ્લાસ્ટિક બનેલું છે કે ને, કે પ્લાસ્ટિક ના ગુણો સિવાય પણ આમાં પ્લાસ્ટિક ને કઈક અલગ જ હશે. એવું તો કઈ નથી, બધા આવી જ જાય, ગુણો આવી જ જાય અને ગુણો નો સમૂહ કહેતા પણ દ્રવ્ય આવી જ જાય. બે રીતે એવી રીતના કોઈ બીજો કોઈને કઈ ક્વેશ્ચન છે? આઈ થિંક ધેર વોઝ વન મોર હેન્ડ. ચાલો નિર્વાણી કરીએ.
જન્વાણી કે જ્ઞાન સે સુખે લોકાલો તુમ્હારી મસ્તક નકો સદા દે તુ.
બોલો જન્વાણી માત નો જય.